स्वामी नारायण भगवान महाध्यानाभ्यासं विदधतमजस्त्रं भगवत पवित्रे संप्राप्तं स्थितिमतिवरे कांतिकवृषे सदानन्दं सारं परमहरिवार्ताव्यसनेन गुणातीतानन्दं मुनिवरमहं नौमि सततं श्री घनश्याम महाराज। आज तारीख 6/1/2018 शनिवार पोष वद पाचम छेले वाला भक्तो सदगुरु गुणात्यानंद स्वामी नथु भट्ट ने बधी उपासनानी वात करे छे। उपासना तो एकनी जे अक्षर धामी गणाय अने मोटा साधु ने सेववा ये तो एनु अंग गणाय। भगवान मां जोड़े भगवान नी उपासना दृढ़ करावे जीवन मां भगवान नी आज्ञा दृढ़ करावे एवा सत्पुरुषोने सेववा एनु अंग छे। जो सत्पुरुषोनुं सेवन न थाय तो वालो भक्तो भगवाननी उपासनामां भंग थाय छे अने भगवाननी आज्ञा आपणाथी पळाती नथी। माटे वाला भक्तो उपासना तो आपणे शुद्धपणे करवी ज जोईए पण आ पासु भूलता नहीं। संतनुं सेवन संत समागम ए द्वारा ज उपासना होय आज्ञा होय महिमा होय निष्ठा होय निश्चय होय भक्ति होय ज्ञान वैराग्य जे क्योई ए बधुं संतो द्वारा आपणा हृदयमां आवे छे त्यारे आपणे भगवाननुं भजन करी शकीए छीए। अने हुं एकलो कहुं एम नहीं, तमे तमारा हૈયા ઉપર હાથ રાખીને પૂછી જજો તમારા અંતરાત્માને કે તમે અત્યારે જે આ બધું ભજન ભક્તિ કરી રહ્યા છો જે સમજણ કેળવી રહ્યા છો એ અમથા અમથા નથી આવતી। એ સમજણ કોઈક સંત દ્વારા આપણને પ્રાપ્ત થઈ હશે, કોઈક એવો સંતનો આપણને ભેટો થઈ ગયો હશે પેલા કદાચ, હે ભલે વૃદ્ધ ઘણા છે તો પેલા પણ એવા મહાપુરુષોનું સેવન કર્યું જ હશે ને બધાએ, ત્યારે આ બધું આપણને દેખાય આવે છે, બાકી થાય નહીં। માટે ઉપાસના કરતા વખતે ધ્યાન રાખવું કે સંતો પણ ગૌણ ન થઈ જાય, નકર થાય એવું ઘણા વ્યક્તિના મોઢે અત્યારે પણ હજુ સાંભળવા એવું મળે છે કે અત્યારે તો કોઈ સાચા અને સારા સાધુ છે જ નહીં, લ્યો એમ કરીને પોતાનું હાકે પછી, માટે એ પણ સારું નહીં। બહુ વિવેકથી બહુ સમજણપૂર્વક આપણે આપણી ભક્તિ આપણી સાધના બધું કરવું પડે। ગુણાત્યાનંદ સ્વામી ગામડે ગામડે વિચરણ કરે છે, વિક્રમ સંવત 1906 સાલ, નથુ ભટ્ટ દાડમાંથી ગુણાત્યાનંદ સ્વામીના દર્શને પધાર્યા છે। નથુ ભટ્ટ સ્વામીને ખૂબ આગ્રહ કરે છે કે સ્વામી તમે દાડમાં પધારો અને અમારું આંગણું પાવન કરો। સ્વામી એમ કહે છે કે નથુ, તું દર વખતે અમે ના પાડીએ છે ને તોય તું પાકી રસોઈ કરશો અને સંતોને જમાડશો એટલે અમારે નથી આવવું। સંતોને ખબર હોય કે કેવી પરિસ્થિતિ છે હરિભગતની, એટલે ગુણાત્યાનંદ સ્વામીએ કીધું ભાઈ આની પરિસ્થિતિ બહુ સારી નથી અને આ વારે વારે પાકી રસોઈ જમાડે, ભાવના સારી છે પણ હવે ઈ આ વારે વારે આપણે જવું એ સારું નહીં। ઘણા સંતોને એવો વિવેક હોય કે જેને પ્યા ન હોય એને પ્યા ન માંગે, ઘણા ન હોય એ માગ માગ જ કરે, આ બધું ધ્યાન રાખવું। તેમાંથી આપણને ખબર પડે કે સાચા સાધુ કોણ છે। ગુણાત્યાનંદ સ્વામીએ ના પાડી કે અમારે તમારે ઘેરે ન થવું, કારણ કે તમે તો વારે વારે છે ને પાકી રસોઈ જમાડો છો। નથુ ભટ્ટ ખૂબ આગ્રહ કરે છે સ્વામીને કે સ્વામી તમે કયો એવું કરીશ, આ વખતે તમે કયો એવી રીતે હું મેનુ તૈયાર કરીશ તમ તારે, હું કઈ પાકી રસોઈનો આગ્રહ નહીં કરું, બસ તો સ્વામી કહે જો તમે નથુ ભટ્ટે કીધું તમે આવતા હો એમ હું કરીશ, ત્યારે સ્વામીએ કીધું ડાળ રોટલા કરવા તૈયાર છો બોલ, તમારે જો ડાળ રોટલા કરીને ખવડાવવા હોય સાધુને તો હું આવું. ત્યારે નથુ ભટ્ટ કે સ્વામી વાંધો નહીં તમે કયો એમ હું કરીશ તમે આવો. એટલે સ્વામીએ હા પાડી અને નથુ ભટ્ટ હરકતા હૈયે ગયા એમના ઘરે અને બધી તૈયારી કરી કે સંતો આવવાના છે ડાળ રોટલા બનાવવાનું કીધું છે, પણ એમને ડાળ રોટલા બનાવવા સારું નહીં. એક બાજુ મનમાં એવા વિચાર આવે અને એક બાજુ મનમાં એમ થાય કે ગુણાતીતાનંદ સ્વામીની આજ્ઞા છે તો લાડવા કરાય નહીં, નકર તો મનમાં તો બહુ એવું થાય છે કે લાડવા બનાવીને સાધુને જમાડીએ, પણ સ્વામી આજ્ઞા કરી છે ને વચન મેં દીધું છે એટલે તમે તારે લાડવા નહીં બનાવી અને સરસ મજાના રોટલા આમ ફૂલીને દડા જેવા થયા હોય એવા મજાના રોટલા બનાવ્યા અને એમાં ભરપૂર ઘી નાખ્યું, ખાલી ચોપડ્યું નહીં હો ઘી નાખ્યું ભરપૂર. અને પછી સંતો પધાર્યા અને પંક્તિ થઈ સંતોની, નતું ભટ્ટ સંતોને પીરસીને પછી સંતોને કહે સ્વામી હવે તમે આરોગો. જ્યાં ગુણાતીતાનંદ સ્વામીએ પથ્થર માંથી રોટલાનું બટક્યું તોડવા ગયા ત્યાં તો ઘી એમાં ભરપૂર હતું એટલે ઘી બહાર આવ્યું. ત્યારે સ્વામીએ કીધું એલા ભટડા મેં તને ના પાડી હતી ને, હે આ તે શું કર્યું? સ્વામીને કે સ્વામી આ તો મેં રોટલા બનાવ્યા બીજું કાંઈ મેં નથી કર્યું, આટલું બધું રોટલામાં ઘી હું કામ નાખ્યું? છેવટે તો તમે તમારું ધાર્યું જ કર્યું ને, સાધુને ઘી ખૂબ જમાડ્યું. સ્વામીને કહે છે નથુ ભટ્ટ સ્વામી મારે તો લાડવા બનાવવા હતા પણ તમે ના પડી એટલે આ રોટલામાં ઘી ખાલી નાખ્યું છે. સ્વામી કહેલા બ્રાહ્મણ આ તારા રોટલા કરતા લાડવા હું ખોટા, હે એમાંય ઘી હોય આમાં તે એટલું ઘી નાખ્યું છે. પ્રેમ કેટલો નથુ ભટ્ટ ને, જો જેને પ્રેમ હોય જેને મહિમા હોય ને એને ગમે ત્યાંથી રસ્તો મળી જાય, જેને જમાડવા હોય જેને સેવા કરવી જ હોય એને એ મોકો ગોતવો ન પડે, એને આમ દેખાય જ આવે કે આ સેવા છે ને આ આટલી કરવાનું છે એમ કોઈને કેવું એ ન પડે. સ્વામીએ કીધું રોટલા બનાવો, રોટલા બનાવ્યા વાંધો નહીં પણ એમાં ઘી ભરપૂર નાખી દીધું. સ્વામી કે આ કરતા લાડવા હું ખોટા. સ્વામી પછી ટકોર કરે છે કે સાધુને રસકસ વાળા ભોજન પોસાય નહીં. અને છેવટે સ્વામીએ પથ્થરમાં પછી એમાં છાશ નાખી અને રસકસ વગરનો રોટલો જેમાં હરિભગતની ભાવના એને પણ વંદન અને આ સદગુરુને પણ વંદના કરીએ કે આઠ આટલું સામે આવવા છતાંય પોતાના નિયમમાંથી ક્યારે પાછા પડ્યા નથી. હરિભગત તો છે બે વખાણ કરે અરે સ્વામી ખૂબ જમો સ્વામી ખૂબ જમો, પણ સ્વામી કેવી રીતે જમવું જોઈએ એ સ્વામીના હાથની વાત છે. ગુણાતીતાનંદ સ્વામી ધર્મ નિયમમાં દ્રઢપણે રહેતા હતા. વિક્રમ સંવત 1909 સાલ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી આચાર્ય રઘુવીરજી મહારાજની સાથે એ બાબરિયા વાડમાં વિચરણ કરતા હતા. નથુ ભટ્ટે સ્વામીને ફરી વિનંતી કરી કે સ્વામી અમારે ગામ પધારો, ખૂબ આગ્રહ કર્યો. સ્વામી કહે તારો વ્યવહાર સાધારણ છે રહેવા દો, અમારો રસાલો બહુ મોટો છે કારણ કે બાપજી હોય એમાં સંતો ભક્તો અનેક હોય, હરિભક્તો પણ હોય જાજા, માટે એ ખર્ચો બહુ મોટો થાય તમે રહેવા દો. અહીં પધાર્યા છો તમે દર્શન કરી લ્યો એટલું રાખો તમે. પણ તેમ છતાંય નથુ ભટ્ટે ખૂબ આગ્રહ કર્યો કે સ્વામી આ ગરીબ ઉપર દયા કરી અને તમે અમારે ગામ પધારો, ખૂબ આગ્રહ કર્યો. સ્વામીને કહે છે કે સ્વામી ખર્ચનું થઈ જશે, અરે બે ઘર વધારે ફરીશું, હે ભૂદે વતા બે ઘર વધારે જઈને દક્ષિણા લઈ આવશે, પણ સ્વામી તમે પધારો મહારાજ શ્રી પધારે એ મને ક્યાંથી લાવવો મળે. નથુ ભટ્ટ કહે છે જેમ સબરીને ઝૂંપડીએ રામ પધાર્યા હતા એમ સ્વામી તમે બાપજીને લઈને પધારો અમારે આંગણે. શુદ્ધ ભાવ જોઈને સ્વામી ના પાડતા હતા, પણ તેમ છતાંય આગ્રહ ખૂબ કર્યો એટલે સ્વામીએ છેવટે હા પાડી. સ્વામી દાડમાં પધારે છે. નતુ ભટ્ટ આનંદથી એમના ઘેરે ગયા અને સ્વાગત કરવાની તૈયારી કરવાની બધી એમ બધું લિસ્ટ કરતા હતા, પણ તૈયારી કરવા માટે રૂપિયા તો જોવે ને, એ વગર તો કાંઈ થાય નહીં. અને ઘરમાં આવીને જોયું તો એક ફૂટેલી કોડી પણ નહોતી એમના ઘરમાં. હા, વિચાર કરો પરિસ્થિતિ કેવી. સદગુરુને વચન આપી દીધું કે સદગુરુ આવશે, મહારાજ શ્રી પધારશે, હવે કરવું શું, મોટો પ્રશ્ન ઉભો થયો. ફૂટેલી કોડી પણ ઘરમાં નહીં, અને બાપજી પધારવાના હોય, મહારાજ શ્રી આવવાના હોય, સંતો પધારવાના હોય, હરિભક્તોનો સંઘ હોય, શું કરવું. નથુ ભટ્ટ મૂંઝાણા, ખૂબ મૂંઝવણ થઈ. એટલે એમના પત્ની જે પાનભાઈ હતા એ પણ એને પૂગે એવા હતા. પાનભાઈ જાણી ગયા, એમના પત્ની જાણી ગયા કે આ મૂંઝાણા છે. એમના પત્નીએ કહ્યું, ભટજી મૂંઝાવાની જરૂર નથી, એ મારી પાસે સોનાની કાબીઓ છે તે વેચી નાખો અને આવો રૂડો અવસર પાછો ક્યાંથી આપણને મળે. એમના પત્નીએ કેવા નિષ્ઠાવાન સેવા ભાવી હતા ભક્તરાજ. નથુ ભટ્ટને હૃદયમાં ખૂબ આનંદ થયો અને એ સોનાની કાબીઓ વેચી 100 કોરી આવી અને એમાંથી વિભાજન કરી જોયું તો 80 કોરીનો ખર્ચ થાય એમ હતું અને 20 કોરી એ મહારાજશ્રીના ચરણમાં ભેટ મૂકવાનો સંકલ્પ કર્યો. ખૂબ ધામધૂમથી જ્યારે સંતો આવ્યા, મહારાજ શ્રી પધાર્યા ત્યારે આગતા સ્વાગતા કરી આનંદથી સ્વાગત કર્યું. આખા ગામમાં સાકર વેચી નતું ભટે, કેટલો આનંદ હશે એમને કે આજ અમારે ઘેર, આજ અમારે આંગણે મહારાજ શ્રી પધારે, સંતો પધારે. આખા ગામમાં સાકર વેચી, પરિસ્થિતિ યાદ રાખજો એમની કેવી હતી, પણ હરખજો કેટલો આનંદ, કેટલો એ મહિમા હોય ને તો થાય, બાકી ન થાય. જેમ એકનો એક દીકરો પરણતો, એના બાપને હૈયામાં કેટલો આનંદ હોય, મારો દીકરો પરણે છે, ખર્ચ કરવામાં કઈ પાછી પાની રાખે નહીં, હો ગમે એમ કરીને કરે, કારણ કે એના હૈયામાં આનંદ હોય. આજ નથુ ભટ્ટના હૈયામાં આનંદ છે કે મહારાજ શ્રી અને સંતો વધારે છે. ખૂબ ધામધૂમથી સ્વાગત કરી અને સંતોને મહારાજ શ્રીને ઉતારા કરાવ્યા અને સામયું પૂરું થયું એટલે પુણાત્માનંદ સ્વામી હોય એટલે સભા થાય થાય ને થાય, હે કથા વાર્તા તો થાય જ. એટલે સભામાં બધા પધાર્યા અને સ્વામીએ મહિમાની ખૂબ વાતો કરી અને સભા પૂરી થઈ ત્યાર પછી નથુ ભટ્ટે મહારાજ શ્રીને અને સંતોને ભોજન કરવા માટે બોલાવ્યા અને બધા પંક્તિમાં બેઠા. નથુ ભટ્ટ પ્રેમથી મહારાજ શ્રીને સંતોને પીરસે છે, ખૂબ ભાવથી જમાડે છે અને બધાને જમાડી અને પછી મહારાજ શ્રીનું અને સંતોનું પૂજન કર્યું. ભાલમાં ચંદનની અર્ચા કરી ગુલાબનો હાર હતો એ પહેરાવ્યો અને જે 20 કોરી હતી બાકી એ મહારાજના ચરણમાં ધરવાની એમણે વાત નક્કી કરી હતી. એટલે 20 કોરી લઈને એ મહારાજ શ્રી પાસે આવ્યા અને એમના ચરણમાં ભેટ મૂકી, પણ રૂપિયા તો કઈ બાકી હતા નહીં, એટલે સંતોને ધોતિયા ઓઢાડવાનો જે સંકલ્પ હતો એ બાકી રહી ગયો, એ ન થયું. એટલે સ્વામી આ બધી વાત જાણી ગયા અંતર્યામીપણે, ત્યાં પરિસ્થિતિ બહુ નબળી છે, તેમ છતાંય આણે જે કર્યું છે એ કોઈને ખબર નથી. એટલે ગુણાત્માનંદ સ્વામી કહે છે, મહારાજ શ્રી આ નથુ ભટ્ટ તો સુદામો છે, સુદામો છે કઈ નહીં, જે કઈ પણ તાલ દેખાય છે ને એ કેવી રીતે થયું છે એ બધી વિગતવાર વાત ગુણાત્માનંદ સ્વામીએ મહારાજ શ્રીને કીધી. એમના પત્ની આ સોનાની કાબીઓ વેચીના જે 100 આવ્યા છે એ 100 કોરી માંથી આ બધું કર્યું છે, અને મહારાજ શ્રીને એમ થયું કે ઓહો ભાવના કેવી આ નથુ ભટ્ટની. મહારાજ શ્રી પણ કરુણાથી કંપી ઉઠ્યા. રઘુવીરજી મહારાજે ભટ્ટજીને કીધું, ભટ્ટજી અમે તમારી આ સેવા નહીં લઈએ. આજે 20 કોરી હતી ને બાકી, જે ચરણ ભેટ મૂકી હતી બાપજી, કે આ પાછી લઈ લ્યો, અમારે ના જોઈએ. નતુ ભટ્ટે તેમ છતાં ખૂબ આગ્રહ કર્યો, પણ છેવટે મહારાજ શ્રી માયના નહીં કે અમે તો આ સેવા નહીં જ લઈએ. અને નતુ ભટ્ટે એમ કીધું કે મહારાજ એક કામ કરો, અડધી કોરી તમે રાખો ને અડધી કોરી પાછી આપો, બસ 10 કોરી તમે સેવા અમારી સ્વીકારો ને 10 કોરી પાછી રાખો. એમ કરીને 10 કોરી પાછી લીધી. પણ નથુ ભટ્ટો નથુ ભટ્ટ હતા, એ 10 કોરી માંથી એમણે જે સંતોને ધોતિયા ઓઢાડવાનો સંકલ્પ અધૂરો હતો ને એ પૂરો કર્યો. લ્યો બોલો, એ તો પાછા હતા એવા નેવા, કોડા કરાકાશ જેવું કઈ નહીં રહ્યું, જે હતું એ બધું વાપરી નાખ્યું. સંતો ભક્તો માટે પોતાની સોનાની ગાબીઓ અર્પણ કરનાર એ પાનબાઈને પણ આપણે જેટલા વંદન કરીએ એટલા ઓછા છે. એ વિચાર કરો, કઈ હોય નહીં અને જેટલું હોય એટલું હે આપી દેવું. એટલા આપણી પાસે 100 કરોડ રૂપિયા હોય ને એમાંથી 1 કરોડ 2 કરોડ લખાવ્યા હોય તો એમાં કઈ બહુ નવી વાત ન કહેવાય. હા, લખાવ્યા એ સારું જ કહેવાય, આપણે ના નથી પાડતા. પણ કઈ ન હોય અને 5 રૂપિયા હોય ને 5 રૂપિયા દઈ દેવાનો જયારે સંકલ્પ થાય ને, એ સેવા ગજબની. આ નતુ ભટ્ટની પરિસ્થિતિ આવી હતી. નતુ ભટ્ટના પિતાશ્રી મહારાજ શ્રીની પાઠ પાસે બેઠા હતા એ સમયે. ત્યારે સ્વામીએ પૂછ્યું, એલા નથુ આ કોણ છે? ત્યારે એમણે કીધું કે આ તો અમારા પિતાશ્રી છે. સ્વામી કે, નથુ આ તો વશિષ્ઠ મુનિ જેવા દેખાય છે. સ્વામી વખાણ કરવા લઈ ગયા અને લાલજી ભટ્ટના વખાણ કર્યા. સ્વામી ઊભા થઈ અને એમના કપાળમાં ચાંદલો કર્યો અને નથુ ભટ્ટે જે ધોતિયું ઓઢાડ્યું હતું સ્વામીને એ લાલજી ભટ્ટને ઓઢાડી દીધું અને સ્વામી વખાણ કરવા લઈ ગયા. આમ જોવા જાય તો લાલજી ભટ્ટ માતાજીના ચુસ્ત અનુયાયી હતા. આ નથુ ભટ્ટે જે સત્સંગ સ્વીકાર્યો એ પણ એમના મનમાં રૂચતું નહોતું, ગમતું નહોતું, પણ સ્વામી પ્રશંસા કરવા લાગ્યા ને એમાં એનું મન ગળવા લાગ્યું, એમાં એને ગુણ આવ્યો સ્વામીનો. પછી લાલજી ભટ્ટને ભગવાન અને સંતોના દર્શન થયા તે વાત નતુ ભટ્ટને કરી. અને જ્યારે એમનો અંતકાળ આવ્યો ત્યારે લાલજી ભટ્ટ પણ ભગવાન તેડવા આવ્યા છે એમ કહીને નથુ ભટ્ટને લાલજી ભટ્ટ ધામમાં ગયા. અને એ સમયે સ્વામી ગોખરવાળા હતા અને નથુ ભટ્ટને ખબર પડી એટલે તરત ગોખરવાળા ગયા અને સ્વામીને કહ્યું કે તું, સ્વામીએ નથુ ભટ્ટને કહ્યું કે તું એમ માને છે કે તારે મરણનું સૂતક લાગ્યું છે, કારણ કે દૂરથી પગે લાગ્યા હોય, સ્પર્શ ન કર્યો હોય, સૂતક હોય. સ્વામી કે, તને એમ છે કે તારે મરણનું સૂતક લાગ્યું છે, પણ મેં તારા બાપનો અંગૂઠો પકડીને ધામમાં મોકલી દીધા છે, તો અમને સૂતક ન લાગ્યું હોય. સ્વામીએ નથુ ભટ્ટને આવી વાત કરી. વાત કરીને સ્વામી હસવા લાગ્યા અને પિતાશ્રી ધામમાં ગયા છે તેની પ્રતીતિ આવી ગઈ. નક્કી થઈ ગયું એમ, ભલે માતાજીના અનુયાયી હતા પણ એક સંતનો ગુણ લીધો એ મનમાં વસી ગઈ. ગુણાત્માનંદ સ્વામીની મૂર્તિઓ, એ સાધુ હારા ગુણ આટલો લીધો ત્યાં અંતકાળે ભગવાન તેડવા આવ્યો. વિચાર કરો કેવી પ્રાપ્તિ, પ્રગટમાં પ્રાપ્તિ બહુ મોટી છે. સ્વામી પછી છેલ્લે છેલ્લે જ્યારે અમરેલીનું મંદિર બંધાવતા હતા એ સમયે સ્વામી ત્યાં બિરાજતા હતા અને નથુ ભટ્ટ ત્યાં દાડમાંથી મંદિરે અમરેલી પધાર્યા હતા સ્વામીના દર્શન કરવાને માટે અને ત્યાં સેવા માટે રોકાણા હતા. એમના પત્ની પણ સાથે હતા અને બંને જણા સાથે આવ્યા. ગોરસ અને પાપડ એ બંને વસ્તુ સ્વામી માટે લાવ્યા હતા. સ્વામીને આપી વિનંતી કરે છે કે આ દહીં અને પાપડ તમે ઠાકોરજીને થાળમાં ધરજો અને સંતો પણ આરોગજો. એટલે ગુણાત્માનંદ સ્વામીએ સાધુને આપી અને કીધું કે આ ઠાકોરજીને થાળમાં ધરજો અને બપોરે પંક્તિમાં ફિરસજો. અને બપોરે પંક્તિ થઈ અને ગુણાત્યાનંદ સ્વામી પંક્તિમાં પધાર્યા એટલે એ ગોરસ અને પાપડ સંતે પીરસ્યા છે. અને જમતી વખતે ગુણાત્યાનંદ સ્વામી જમતા જમતા કહે છે,
ગોરસ પાપડ જમાણિયા હે મે ગુણાતીતાનંદજી, ગોરસ પાપડ જમાણિયા હે મે ગુણાતીતાનંદજી, જજ ગોરસ પાપડ જમાણિયા હે મે ગુણાતીતાનંદજી,
ભાવથી સ્વામી જમે છે. સ્વામી કહે છે, હવે
છેલ્લો પાપડ તમ તણો પછી દેશો અમે દેહતજી, છેલ્લો પાપડ તમ તણો પછી દેશો પાપડ તમ તણો પછી દેશો અમે દેહતજી, પાપડ તમ તણો પછી દેશો અમે દેહતજી.
સ્વામી કહે છે, નથું એ અમે તારે ત્યાં ખૂબ આવ્યા છીએ, તમારે ત્યાં ખૂબ વધાર્યા છીએ, અને તમે સાધારણ વ્યવહાર હોવા છતાંય ખૂબ ભાવથી અમને જમાડ્યા છે. આ તારા હાથના છેલ્લા પાપડ અમે જમીએ છીએ. અને અમરેલીનું મંદિર પૂરું થયું અને સ્વામી ત્યાર પછી છેલ્લે ધામમાં ગયા. છેલ્લે ગુણાત્યાનંદ સ્વામીએ અમરેલીનું મંદિર બંધાવ્યું હતું. હવે વાલા ભક્તો, ગુણાત્યાનંદ સ્વામીના પ્રસંગોમાં એમની સાથે જે ઉપલેટાના હરિભક્તો યોગમાં આવ્યા હતા એમના પ્રસંગો આવે છે. આપણે સૌ જાણીએ છીએ ઉપલેટાના લાલા બાપા કેવા મહાન મુક્તરાજ હે. એમની સ્થિતિ કેવી ગજબની એ આપણને આ પ્રસંગોમાંથી ખ્યાલ આવશે. વિક્રમ સંવત 1914ની સાલ હતી. વરસાદે થોડુંક લંબાયું હતું, સમય ન આવ્યો એટલે લોકોના મન ચિંતાતુર થયા કે આ વરસાદ નથી આવતો, શું કરવું. બધા હેરાન થાય છે, પણ છેવટે બધાના મનમાં એક વિચાર આવ્યો કે જૂનાગઢ જઈ અને સ્વામીને વરસાદ કરવાની વિનંતી કરીએ, સ્વામી ભગવાને પ્રાર્થના કરે એટલે ભગવાન સાંભળે અને વરસાદ આવે. એટલે બધા ભેગા થઈ જૂનાગઢ આવ્યા. સ્વામીને પગે લાગીને કહ્યું, સ્વામી માણસ અને ઢોર બધા દુખી છે, કૃપા કરીને વરસાદ થાય એવું કરો. ત્યારે વિનંતી સાંભળી અને ગુણાત્યાનંદ સ્વામીને દયા આવી. પણ સ્વામીના મનમાં એમ કે ભગવાનના હરિભક્તો સમર્થ કેવા છે, એમાં કેટલી સામર્થ્ય છે એ બતાવવા માટે મનમાં એક અનોખું ચરિત્ર કરવાની મોજ ચડી સ્વામીને. હા, કે આ આમ ડાયરેક્ટ કામ નથી કરી લેવું, હવે હા ઈ દ્વારા કામ કરાવી, હરિભક્તો દ્વારા. અને આપણે સૌ જાણીએ છીએ ઉપલેટાના લાલા બાપા તેઓ અવારનવાર જૂનાગઢ પધારતા, સંતો ભક્તો માટે પ્રેરણારૂપ સ્થિતિ હતી એમની. એમના જીવનમાંથી આપણને અનેક પ્રેરણા પ્રાપ્ત થાય. દર્શન કરવા જેવા એકાંતિક ભક્ત હતા. સ્વામીએ કહ્યું કે લાલાભાઈ જો કહે તો ઇન્દ્ર રાજા વરસાદ વરસાવે. હા, હરિભગત કહે ને તો ત્યાં ઉપરથી ઇન્દ્રદેવ વરસાદ વરસાવે. હરિભક્તોએ સ્વામીને કહ્યું, સ્વામી એ તમારે જેમ કરવું એમ કરો, તમારે વરસાદ વરસાવવો તોય ઠીક અને લાલા બાપા કહે તોય ઠીક, અમારે તો વરસાદનું કામ છે. એટલે સ્વામી એ વાત સાંભળીને હૈસા, અને પછી બે સાધુને એમ કીધું કે જાઓ તમે ઉપલેટા અને લાલાભાઈને કહો કે વરસાદ વરસાવે. અને બે સંતો ગયા અને ગુણાત્યાનંદ સ્વામી આવી રીતે વાત કરવાની કીધી છે કે તમને, તમે ઇન્દ્રદેવને કહો તો વરસાદ વરસાવે. અને આદેશ સાંભળી લાલા બાપા મૂંઝાણા મનમાં, ક્યાં કરવું કઈ રીતે, હા આ ઇન્દ્રદેવને આપણે કઈ ઓળખાણ નથી, કઈ છે નહીં, આ વાતે કેવી રીતે કરવી? કઈક ઓળખતા હોય તો આપણે વિનંતી કરીએ ને, બાપા કઈક કામ કરી દો ને. હા, પણ મૂંઝવણમાં એક જ વસ્તુ કરી. હા, ભગવાનના ભક્તોને મૂંઝવણ આવે ને તો આ કરવા જેવું છે. લાલા બાપા આપણને સમજાવે છે શું કર્યું. મૂંઝવણમાં લાલાભાઈ આંખ્યું બંધ કરી અને મૂર્તિનું ધ્યાન કરવા બેસી ગયા. લ્યો, મૂંઝવણમાં થાય આપણને ભગવાનનું ધ્યાન? સંકલ્પોની એટલી બધી સકડી ચડી જાય ને કે ભગવાન તો ક્યાંય ને ક્યાંય એક બાજુ રહી જાય. લાલા બાપા આંખ્યું બંધ કરી ધ્યાન કરી અને ભગવાનને સંભાળવા લાગ્યા. ત્યાં તો ભગવાને દર્શન દીધા અને કહ્યું, લાલાભાઈ શું મૂંઝવણ છે? લાલાભાઈ આ બધી વાત કરી કે ગુણાતાન સ્વામી કીધું છે કે ઇન્દ્ર રાજાને તમે કેવો વરસાદ વરસાવે તો વરસાદ થાય, બાપા કેવું કઈ રીતે? ત્યારે મહારાજ કે એમાં તો કઈ શું મોટી વાત છે, તમે ઇન્દ્રને આદેશ કરો એટલે ઇન્દ્ર વરસાદ વરસાવે. આ ડબલ મૂંઝાણા, કે એક બાજુ સ્વામીએ કીધું, આજ ભગવાન ઉતન કહે છે, કરવું શું? લાલાભાઈએ મહારાજને પૂછ્યું કે તમ મને ઇન્દ્ર મળે ક્યાં પેલા, ઈ તો કયો, તો હું જાઉં ત્યાં, સ્વર્ગમાં જવાય નહીં, અહીંયા ક્યાંક બીજી ગોઠવણ હોય તો કયો કદાચ. મહારાજે કહ્યું, તમને ખબર નથી, એ ઇન્દ્ર તો રોજ તમારે દર્શને આવે છે. લ્યો, વિચાર કરો, આજે સાંજે આરતી સમયે તમને ઇન્દ્ર દેખાશે. અને એટલું કહીને મહારાજ પછી અદૃશ્ય થઈ ગયા. લ્યો, અડધી વાત કેવી, કે આરતી પછી તમને ઇન્દ્ર દેખાશે માટે પછી તમારે એમને વાત કરવાની રહી. અને મહારાજના વચન પ્રમાણે ઇન્દ્રએ દર્શન દીધા. યુવાન અવસ્થા, ક્યાંય જોવા ન મળે એવા સુંદર વસ્ત્ર, મુગટ, કુંડળ, એ શણગાર સજી અલંકારોથી શોભતા હતા. એ ઇન્દ્રએ લાલાભાઈ પાસે આવ્યા અને કીધું કે હું ત્રિલોકીનો મહારાજ ઇન્દ્ર દર્શને આવ્યો છું. લ્યો, એ વિચાર કરો, ત્રિલોકીનો રાજા, એક હરિભગતના દર્શન, એની સ્થિતિ કેવી હશે? લાલાભાઈ કહે, વરસાદ વગર માણસો અને ઢોર બધા દુખી છે, માટે વરસાદ વરસાવો. હા, વાત સાંભળી ન સાંભળી એવું કરી અને મન બન હસતા ઇન્દ્રદેવ અદૃશ્ય થઈ ગયા. કઈ જવાબ નો આપ્યો અને વરસાદ આવ્યો નહીં. એટલે લાલાભાઈ પાછા ધ્યાનમાં બેઠા, કારણ કે હાઈકોર્ટમાં પાછું જવું પડે ને, ભાઈ કઈ પાસ થયું નહીં. પાછા ધ્યાનમાં બેઠા એટલે મહારાજે દર્શન દીધા અને મહારાજ પાછા મન બંધ હસતા હતા અને પૂછ્યું, ગઈકાલે ઇન્દ્ર દર્શને નહોતા આવ્યા? સામે આવીને પૂછ્યું મહારાજે. લાલા બાપા કહે કે મહારાજ આવ્યા તો હતા, મહારાજ ઇન્દ્ર રાજા આવ્યા હતા દર્શને, પણ એ એમ કહેતા હતા કે પીરની માનતા માનો તો વરસાદ થાય, અને મેં માનતા માનવાની ના પાડી એટલે એ તો હસતા હસતા અદૃશ્ય થઈ ગયા, કાંઈ કીધું નહીં, હવે શું કરવું? અને નિષ્ઠા જોઈ મહારાજ ખૂબ રાજી થયા અને મહારાજે હસીને કીધું કે આજે ફરીથી ઇન્દ્ર આવશે, અને આજે તમે કહેજો કે તું વરસાદ વરસાવ, નહીં તો બીજા કેટલાય ઇન્દ્ર પડ્યા છે એમને આદેશ કરી દેવું, એમને કહેશું. અને એવી વાત કરી અને પાછા ઇન્દ્રદેવ વધારવા. એટલે લાલાભાઈએ કીધું કે મહારાજે આવું કીધું છે કે તમે વરસાદ વરસાવો, નકર બીજા કેટલા ઇન્દ્ર છે એમને આદેશ કરીશું. જ્યારે મહારાજે એમને દર્શન દીધા હતા બીજી વાર, ત્યારે લાલા બાપાએ મહારાજને કીધું હતું કે મહારાજ, એ તમે મને વારે વારે કયો છો, એ કરતા તમે જે કામ કરી નાખો ને, આ ઇન્દ્રદેવ પાસે સાંજે આવે અને મારે પાછી એમને વિનંતી કરવી, એની કરતા તમે જ ડાયરેક્ટ વરસાદ વરસાવો તો સારું, મને હું કામ આમ ગોળ ગોળ કુંડાળે નાખો છો? ગુણાતાન સ્વામી મારા માથે નાખે, હું પાછું તમને ધ્યાન, તમારું ધ્યાન કરું, તમે પાછા મને કયો, ને ઈ પાછા સાંજે આવે, આ થોડુંક લાંબુ થાય, એ કરતા મહારાજ તમે કરી નાખો ને. મહારાજ કે આ વખતે આ કામ તો અમારે તમારી પાસે જ કરાવવું છે, અમારે કરવું હોત તો ક્યારનું કરી નાખ્યું હોત, પણ અમારે તમારી પાસે કામ કરાવવું છે. એટલે પછી લાલાભાઈએ જ્યારે ઇન્દ્રદેવ સાંજે આવ્યા અને વિનંતી કરી કે ભાઈ જુઓ, તમે વરસાદ વરસાવો, નકર આવો આદેશ આવ્યો છે, હાઈકોર્ટમાંથી બીજા કેટલા ઇન્દ્ર છે એમની પાસે વરસાદ વરસાવશું. ત્યારે ઇન્દ્રએ હાથ જોડી અને લાલા બાપાને કીધું કે બાપા, બે સાધુ આવ્યા છે, એને સારી રીતે જમાડો અને સાધુ રાજી થાય તો વરસાદ થાય. લ્યો, એ ક્યાંની વાત ક્યાં પોગી ઠેઠ. હરિભક્તો બધા જુનાગઢ આવ્યા હતા, ત્યાં સ્વામીએ કીધું ઉપલેટા જાઓ. એને ભગવાનને પૂછ્યું, ભગવાન પાસે લાલા બાપા પાસે ઇન્દ્રદેવ આવે ને ત્યારે એને વાત કરે. ઇન્દ્રદેવ છેટે પાછા સ્વામીને સંતો ઉપર વાત જવા દે, જો સંતો રાજી થાય ને તો વરસાદ થાય. લાલાભાઈના મનમાં આશ્ચર્ય થયું કે ખરો ખેલ આયલો જો આ તો. સ્વામીએ મને વરસાદ વરસાવવાનું કહ્યું, મેં મહારાજને કહ્યું, મહારાજે ઇન્દ્રને કહેવાનું કીધું અને ઇન્દ્રએ સાધુ ઉપર વાત જવા દીધી. કેવું જો કનેક્શન, ક્યાંથી ક્યાં આવેલું. પણ સાધુને જમાડવાની વાત હતી ને, લાલા બાપાએ ભારે હોશથી સંતોને જમાડ્યા. લાલા બાપાએ ઇન્દ્ર રાજાને કીધું કે પીરની માનતા માનવી એ કરતો તો આ સાધુને જમાડવા એ સારું નહીં, હા પુણ્ય બહુ થાય, રાજીપો મળે, કામ મોટું થાય એમ છે. એટલે ખૂબ ભાવથી રસોઈ કરાવડાવી અને બંને સંતોને જમાડ્યા અને સંતો જમી જૂનાગઢ આવ્યા અને ત્યાં ધોધમાર વરસાદ પડ્યો. આટલી વાત હતી. બે સાધુ જયમાયમાં વાત પોગી ગઈ ઠેઠ ઉપર સુધી. બોલો, હરિભગતની મોટાઈ તો જો, મહિમા કેટલો છે ભગવાન સ્વામિનારાયણ, એમના સંતો, એમના હરિભક્તોનો મહિમા વાલા ભક્તો વર્ણવી શકાય એમ નથી. આપણે શું કહીએ, કેટલો મહિમા કઈ કઈને કહીએ. ખુદ દેવતાઓ હરિભક્તોના દર્શન કરવા આવે, આવા પ્રસંગો આપણને આપણા સંપ્રદાયમાં જ મળે, પ્રગટ સંપ્રદાયમાં જ મળે, બાકી ક્યાંય વાત આવી મળે નહીં. બહુ મોટો મહિમા છે વાલા ભક્તો, જેને પ્રગટ ભગવાનનો યોગ થઈ ગયો હોય એવા સાધુ કે હરિભગત હોય એનો મહિમા વાલા ભક્તો આપણે જેટલો રાખીએ એટલો ઓછો છે. કઈ કઈ કેટલો કહીએ, બ્રહ્માનંદ સ્વામી એટલું જ કહે છે, મોટો મહિમા રે જગમાં હરિજનનો. આપણે સાંભળીએ બે ઘડી, સાંભળવી.
મોટો મહિમા રે જગમાં હરિજનનો, મોટો મહિમા રે જગમાં તીર્થ ફરી કરી આવે તે વિધિવત દાન, સત્સંગ બિન સમજે નહીં, સત્સંગ બિન સમજે નહીં, કોઈ સાચી વાત નિદાન. હે સંશય ભાંગે રે અંતર પાપ
ભૂલાયો, પાડશો તો ટાઈટ જાય હો.
અંતર પાપ ભૂલનો, મોટો મહિમા રે જગમાં હરિજનનો, મોટો મહિમા રે જગમાં હરિજનનો. શ્રુતિ સ્મૃતિ સબહી મિલ ગાવત, સંત સમાગમ સાર, ભવ સાગર તરવાને કારણ, ભવ સાગર તરવાને કારણ, નાવર ચો કીર્તા. ब्रह्मानंद शरणो रे नत जिए संत जन रो
ब्रह्मानंद शरणो रे नत जिए संत जन
रे ब्रह्मानंद शरणो रे नत जिए संत जन रो
ब्रह्मानंद शरणो रे नत जिए संत जन
रो मोटो
તીરથ કરી ફરી આવે ને દાન આપે ને જે કાંઈ પણ કરે બધી સાધના પણ સત્સંગ વિના સમજાય નહીં. સત્સંગમાં રહે સંતો ભક્તોની સાથે રહે એના મધ્યમાં જે પીડા રહી ને એના પાપ પુણ્યના સંશય ભાંગે, બાકી કોઈનું કઈ કામ નથી થતું. આ સમુદાય જ આ સત્સંગનો જ એટલો પ્રતાપ છે કે આપણા દોષો જે કાંઈ પણ હોય એનો નાશ થઈ જાય. આ મધ્યમાં પીડા રહી ને તો ખૂણે ખાસરે પીડા રહી તો ન થાય. પાછું બહુ મોટો મહિમા છે સંતો હરિભક્તોનો, એમને પ્રગટ ભગવાનનો જેને જેને યોગ થઈ ગયો હોય એનો જેને કેફ હોય એ પ્રમાણે જે જીવન જીવતા હોય એ આનંદમાં જે રહેતા હોય એના વચને અનેક ઘણું કામ થતું હોય છે. એક વખત ઉપલેટામાં ઉપલેટાના લાલાભાઈ અને ઉપલેટાના એવા જ બીજા એક મહાન ભક્તરાજ છે અરજણભાઈ, એ બંને ગુણાતાનંદ સ્વામીના યોગમાં હતા અને ખૂબ સ્વામીનો સમાગમ કરતા હતા અને અખંડ ભગવાનની મૂર્તિને દેખતા એવી સ્થિતિને પામેલા હતા. જુનાગઢ સ્વામી પાસે આવે, ખેતીવાડી મોટી હતી અને એક વખત શિયાળાના સમયમાં ખેતરમાં વણ વાયવો હતો કપાસ, તે હિમ પડ્યું એટલે વણ બળી ગયા. સ્વામીએ ગામડે ગામડે હરિભક્તોને કેવરાયું કે કોઈ ખોદશો નહીં, એમને એમ રહેવા દેજો. અને જેને જેને સ્વામીના વચનમાં વિશ્વાસ હતા એ અરજણભાઈ બાબરિયા હોય, જાળિયાના ઉપલેટાના લાલાભાઈ હોય, અરજણભાઈ હોય, માણાવદરના અરજણભાઈ હોય વગેરે, જે હરિભક્તોને સ્વામીના વચનમાં સંપૂર્ણ વિશ્વાસ હતો એ બધા હરિભક્તોએ એમને રાખ્યું, ખોદકામ ન કર્યું અને થોડા સમયમાં વાતાવરણ પાછું ઠીક થઈ ગયું અને વણ પાછું કોળાયું અને સ્વામીની પ્રાર્થનાથી મહારાજે આવી રક્ષા કરી હતી. કામ કેવું, સ્વામી ચિંતા કેટલી કરે હરિભક્તોની, પણ એવા હરિભક્તો સામે હોય એટલે સંતોને સેજે એમ થાય કે એની ચિંતા આપણે કરીએ. એના વતી સંતો મહારાજને પ્રાર્થના કરીએ દુઃખ દૂર કરવા માટે. એક વખત જૂનાગઢમાં જન્માષ્ટમીનો સમય થયો છે. જૂનાગઢમાં જન્માષ્ટમીના સમયે બધા હરિભક્તો ભેગા થયા અને ઉપલેટાથી પણ લાલા બાપા એ ચાલતા થયા છે, પણ ચોમાસાનો સમય એટલે રસ્તામાં તકલીફ પડી છે.
ચોમાસાની રતમાં આવ્યું ભાદરમાં પૂર,
ચોમાસાની રતમાં આવ્યું ભાદરમાં પૂર,
હજી ચોમાસાની રતમાં આવ્યું ભાદરમાં પૂર,
ચોમાસાની
પ્રસંગ માં જઉ જૂનાગઢ દૂર,
એમ પહોંચાશે પ્રસંગ માં જઉ જૂનાગઢ દૂર.
જન્માષ્ટમી નો સમય જૂનાગઢ માં ઉપલેટા થી લાલાભાઈ નીકળ્યા, ભાદર નદી માં પૂર આવ્યું, વિચાર આવે છે કે કેવી રીતે ત્યાં પહોંચવું, મનમાં દુઃખ થયું અને સ્વામીને પ્રાર્થના કરે છે મનોમન.
કરી સ્વામીને પ્રાર્થના હાથ હે કરી સ્વામીને પ્રાર્થના ત્યાં હાથી સાથે મહાવત
કરી સ્વામીને પ્રાર્થના ત્યાં હાથી સાથે મહાવત
હેજી કરી સ્વામીને પ્રાર્થના ત્યાં હાથી સાથે મહાવત
કરી સ્વામીને
સ્વામીને મનોમન પ્રાર્થના કરે છે અને સ્વામીએ અંતર્યામીપણે પ્રાર્થના સાંભળી અને લાલાભાઈએ જોયું ત્યાં એક સરસ મજાનો રૂપાળો મહાવત હાથી લઈને આવ્યો અને લાલાભાઈને એમ કહે છે કે તમને નદી પાર કરવી હોય તો હાલો હું લઈ જાઉં. લાલાભાઈને મનમાં થયું કે સ્વામીએ મારી પ્રાર્થના સાંભળી. હો મહાવતે ભાદર નદી પાર ઉતારી અને કહ્યું કે ભગત હવે આ તરફ તમારે જુનાગઢનો છે અને એમ કીધું એટલે લાલાભાઈ પાછા નીચે ઉતરી અને મહાવતને કહે છે તમારો કાંઈ પરિચય તો કહો, કાંઈ મહેનતાણું હોય તો અમે આપીએ તમને. અને મહાવતે મર્મમાં કહ્યું ભગત અમારે તો સેવા જ કરવાની છે. આટલી જ મર્મમાં વાત કરી, બીજું કાંઈ કર્યું. અને પછી પાર ઉતારી મુક્તને હાથી મહાવત અદ્રશ્ય થયા અને ભજન કરતા ભાવથી લાલા બાપા જીરણ ગઢ આવ્યા. ભાવથી પછી લાલા બાપા જાયલા, કઈ પરિચય આપ્યો નહીં, કઈ નહીં, હવે જેવું હોય ભગવાનની ઈચ્છા, અદ્રશ્ય થઈ ગયા. એ તો અને લાલા બાપા જુનાગઢ આવ્યા અને જુનાગઢ આવી દર્શન કરી દેવના લાલા ભાઈ સ્વામી પાસે ગયા. હસીને સ્વામી બોલ્યા ભક્ત હાથીએ બેસીને આવ્યા. હે એ વા ભગત તો હાથી ઉપર બેસીને આવ્યા છે. સ્વામી હામે લઈને બોલ્યા. લાલા બાપાએ દર્શન કરી અને સ્વામી પાસે આવીને બેઠા અને સ્વામીએ તરત જ આ વાત કરી કે તમે તો હાથી ઉપર બેહીન પધાર્યા. લાલાભાઈને કહે લાલાભાઈ તમને ખબર છે કોણ હતા? ત્યારે લાલાભાઈ કહે કે અમે તો એમને પૂછ્યું ભાઈ તમારો પરિચય હોય તો કઈક આપો, મહેનતાણું હોય તો કઈક અમે આપીએ તમને, પણ એ તો કઈ બોલ્યા નહીં. ક્યાં ગયા એની કઈ ખબર નહીં. સ્વામીએ કહ્યું લાલાભાઈ તમને સમયાનું સુખ દેવા માટે અમે ઇન્દ્રને આદેશ કર્યો હતો, એટલે ઇન્દ્ર રાજા ઐરાવત હાથીને લઈને તમને નદી પાર ઉતારી ગયા. લ્યો આ ભગતની સેવામાં દેવતાઓ પણ બોલો, હરિભગતનો મહિમા કેટલો છે આપણને જણાય. આમાંથી વાલા ભક્તો આપણને એટલી ખબર ના હોય કે આપણી આજુબાજુ બેસનાર જે હરિભક્તો હોય એ કઈ સ્થિતિને પાયમાં છે, એટલે કદાચ આપણને મનુષ્ય ભાવ આવી જાય. પણ જો આપણે મહિમા સમજીએ અને મોટાઈ સમજીએ હરિભક્તોની, તો આપણને ક્યારેય વાલા ભક્તો અભાવ ગુણ આવે નહીં કોઈનો. આવી સ્થિતિ વિચાર કરો. ઇન્દ્ર રાજાને આદેશ કરે એટલે એ લાલાભાઈની સેવામાં આવી જાય. અને સ્વામીની વાત સાંભળી અને લાલા બાપાને સ્વામીનો વિશેષ મહિમા સમજાણો. અંતર્યામી છો તમે સર્વે વાતના જાણનાર, સમયાનો સુખ આપવા કર્યો અમે ઇન્દ્રને તૈયાર. સ્વામી વાત કરી ને, અમે ઇન્દ્રને તૈયાર કર્યો. કેવા મુક્ત મોટા હશે જેની સ્વામી લેતા સંભાળ, આજ્ઞા કરતા દેવો ને ત્યાં સેવામાં રહે તત્કાળ. ઈ કેવા મોટા મહાન ભક્તરાજ હશે કે સ્વામી ખુદ એમની સામે લઈને સંભાળ લેતા અને દેવોને આજ્ઞા કરે, દેવો પણ એ સ્વામીના વચને હરિભક્ત ની સેવામાં તૈયાર થઈ જાય. હે, ત્યારે આપણે તો સામાન્ય જીવ છીએ વાલા ભક્તો, આપણે પણ ભગવાનના ભક્તોનો મહિમા સમજી અને દાસ ભાવે એમના વચનમાં રહેવું ઘટે. જેટલો આપણે ભગવાનના સંતો ભક્તોનો મહિમા સમજશું એટલો જ આપણને ભગવાનનો મહિમા સમજાશે. આ વાતને આપણે એક નક્કી દ્રઢ કરીને જીવનમાં ઉતારી લેવી પડશે. ભગવાનનો મહિમા એમને ડાયરેક્ટ નહીં સમજાય. ભગવાનના સંતો ભક્તોનો મહિમા આપણે જેટલો રાખશું એટલો જ આપણને ભગવાનનો મહિમા હૃદયમાં આવશે. આ વાત વાલા ભક્તો નક્કી કરી રાખજો. બીજી બે ત્રણ વાતો છે લાલા બાપાની, પણ કથાનો સમય પૂરો થયો છે.